તારીખ 23/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 109 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલી મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 408
નંબરનો પ્રશ્ન છે. એટલા માટે લીધો છે, જરા વિષય પણ અલગો છે અને છતાં પ્રયોજનભૂત છે, લાગુ પડે એવો છે કે આ જીવ બધું સાંભળવા છતાં આગળ કેમ જતો નથી? શું લીધું કે આપણે ત્યાં શાસ્ત્ર જ્ઞાન સાંભળવાની ક્રિયા મુખ્ય છે. દરેક ધર્મના સંપ્રદાયમાં કોઈ ને કોઈ ક્રિયા હોય છે. આપણે ત્યાં ગુરુદેવ પ્રવચન આપતા ને બધા સાંભળતા, ત્યાર પછી હવે વિદ્વાન લોકો બધા પ્રવચન આપે ને બધા સાંભળે છે. મળી સમ્યક દર્શનમાં નિમિત્તભૂત તત્વજ્ઞાનનો અભ્યાસ. સમ્યક દર્શનમાં નિમિત્તભૂત પૂજા ભક્તિ નથી, ઉપવાસ નથી, જાત્રા નથી, દયાદાન નથી. આ બધા ધર્મ સાધન કહેવાય છે, પણ એ જુદી જુદી કક્ષાએ જુદી જુદી ભૂમિકામાં એનો પ્રયોગ હોય છે. ગમે ત્યારે ગમે તે પ્રયોગ કરે ગમે તે માણસ, એવું ચાલતું નથી. તો પરિભ્રમણ કરતા જીવને પ્રથમ મોક્ષ માર્ગમાં પ્રાપ્ત થવા માટે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થવી જરૂરી છે, અને એના માટે તત્વજ્ઞાનનો અભ્યાસ વાંચન દ્વારા, શ્રવણ દ્વારા, ચર્ચા દ્વારા, વિચારણા દ્વારા થવો જોઈએ, અને તદનુસાર આપણે ત્યાં સાંભળવાને બાહ્ય ક્રિયા છે, એ પણ એક બાહ્ય ક્રિયા છે. પૂજા કરવી એક બાહ્ય ક્રિયા છે, આહારનો ત્યાગ કરીને ઉપવાસ કરવો બાહ્ય ક્રિયા છે, એમ સાંભળવા બેસવું પણ એક બાહ્ય ક્રિયા છે. અંતરંગ ક્રિયા તો જીવના પરિણામની છે, કે એ વખતે પરિણામ શું કામ કરે છે, પરિણામમાં શું કાર્ય અને ક્રિયા થઈ રહ્યા છે, એ અંતરંગ ક્રિયા છે. સાંભળતી વખતે ઉપયોગ દુકાને પણ જાય અને ગમે ત્યાં જાય, 10 વર્ષ પહેલાના કોઈ પ્રસંગમાં પણ ચાલ્યો જાય અને ભવિષ્યની ચિંતામાં પણ ચાલ્યો જાય. સાંભળતા તો બધા દેખાય, પણ પરિણામ કંઈક બધાના એક સરખા અંતરંગ ક્રિયામાં ચાલતા નથી. પ્રશ્ન એ છે કે મુખ્યપણે તો સાંભળે છે, વચ્ચે આડાવડા પરિણામ થઈ જતા હોય એ જુદી વાત છે, પણ સાંભળવામાં બને એટલો પ્રયત્ન કરીને સાંભળે તો છે અને વર્ષોથી સાંભળે છે. મોટાભાગના જીવો વર્ષોથી સાંભળે છે, પણ જીવ આગળ કેમ ચાલતો નથી? એટલે એને સમ્યક દર્શન પ્રાપ્ત થવું જોઈએ, સ્વાનુભવ થવો જોઈએ, એવું કેમ બનતું નથી? આ પ્રશ્ન દરેક સાંભળવા વાળાને પ્રયોજન પણ છે. કોઈ પણ કાર્યની પદ્ધતિ હોય એ જો રૂટીન થઈ જાય તો ડેઇલી રૂટીનમાં યંત્રવત મિકેનિકલી માણસ જોડાઈ જાય છે, ક્રિયા પૂરી થાય એટલે બાળક પોતાના ઉદયના કાર્યોમાં લાગી જાય છે. એમ નહીં થવું જોઈએ. સ્વાધ્યાય, સત્સંગ, સાંભળવું, વિચારવું એની કાર્યની ગંભીરતા ગણે છે અને ગંભીર ઉપયોગે એ કાર્ય થવું જોઈએ. કેમ કે જ્યાં જન્મ મરણ નો સવાલ છે ત્યાં અગંભીરતા નથી હોતી. ઓપરેશન થિયેટરમાં કોઈ ઠઠા મસ્કરી વાળાને એલાઉડ ન કરે. ઓપરેશનની ગંભીરતા સમજતા હોય જ આવી શકે. ઘરમાં મરણ થયું હોય તો પણ કોઈ ઠઠા મસ્કરીને હાસ્ય વિનોદ ન કરે, કેમ કે ગંભીર પ્રસંગ છે. તો આ એક પણ એવો પ્રસંગ છે કે જેનાથી જન્મ મરણનો નાશ કરવાનો છે. સૌથી મોટો પ્રોબ્લેમ છે જગતમાં, આથી કોઈ મોટો પ્રોબ્લેમ નથી. બધા પ્રોબ્લેમ આના પેટામાં આવે છે. પણ જીવ એટલી ગંભીરતાથી આ કામ હાથમાં નથી લેતો તો ઉપર ઉપરથી ચાલે છે. અને બહુ ભાગે પરિસ્થિતિ દેખાય છે એટલે આ પ્રશ્ન ઉભો થયો છે. આ બધું સાંભળે છે તો બધા જીવો, ઘણા જીવો સાંભળે છે, આગળ કેમ જતા નથી, અથવા કોક જ જીવ આગળ વધે છે, એમ કેમ થાય છે. એટલે પોતાને પછી આગળ ન વધાતું હોય તો વિચારી લેવું જોઈએ કે આપણને આપણા માટે વાત આવી, એમ પોતે ગ્રહણ કરવા માટે, અંગીકાર કરવા માટે વિચારી લેવું જોઈએ. ગુણસ્થાન અનુસાર તો શુભાશુભ ભાવો રહેવાના છે. મિથ્યાત્વ અવસ્થામાં શુભાશુભ નો અભાવ કરવાનો વિચાર કરે તો એ સંભવિત નથી. કેમ કે પાંચમા ગુણસ્થાન સુધી શુભાશુભ રહેશે અને છઠ્ઠા ગુણસ્થાન સુધી શુભ પણ રહેશે. અહીંયા સમસ્યા છે અજ્ઞાન અને મિથ્યાત્વ મટાડવાની. અને અજ્ઞાનના કારણે થતો સ્વચ્છંદ અને પ્રતિબંધ મટાડવાનો અહીંયા એ વાત લાગુ પડે છે. શુભાશુભ તો જ્ઞાન થયા પછી પણ ચાલુ રહે છે. કર્તૃત્વ બીજો વિષય થયો અને શુભાશુભ બીજો વિષય થયો. પાછા એ શુભાશુભ નું કર્તૃત્વ બીજી વાત છે. કર્તૃત્વ અજ્ઞાનમાં જાય છે, મિથ્યાત્મમાં જાય છે. એટલે અહીંયા અજ્ઞાન ને મિથ્યાત્મ મટાડવું છે. શુભાશુભ નથી મટાડવું, શુભાશુભ નું કર્તૃત્વ જરૂર મટાડવું છે. પણ શુભાશુભ મટાડવું છે એ પ્રોબ્લેમ અહીંયા નથી લાગુ પડે. લક્ષ તો પૂર્ણ શુદ્ધિનું, મોક્ષનું છે. માત્ર શુભાશુભ મટાડવું નહીં, ચંચળતા પણ મટાડવી છે. જ્ઞાનની ચંચળતા ન જોઈએ, અસ્થિરતા ન જોઈએ, એક દોષનો કોણ ન જોઈએ. લક્ષ તો પૂર્ણતાનું હોય. શું કે છે કે કોઈ બીજા ગમે તે ક્રિયા કરતા હોય એની ટીકા ટિપ્પણી કરવાની આપણે જરૂર નથી. આપણે રોજ સાંભળવાની ક્રિયા કરીએ છીએ ને છતાં આપણે કેમ આગળ વધ્યા નહીં. વર્ષો વીતી ગયા, તો એનું સમાધાન આપે છે કે ગુરુદેવને ઊંડાણથી શું કહેવું છે, ગુરુદેવ શું કહી રહ્યા છે, તે આશય ગ્રહણ કરીને પછી પ્રયત્ન કર્યો નથી. એક્ઝેક્ટ ટુ ધી પોઈન્ટ જવાબ આપ્યો છે. ગુરુદેવને ઊંડાણથી શું કહેવું છે, જે કહી રહ્યા છે એમાં ઊંડાણથી શું કહેવું છે. એટલે તું પાણી ઉપર છબછબિયા કરે એમ ન ચાલે, સાંભળી લીધું ઉપર ઉપરથી એમ ન ચાલે, યાદ કરી લીધું એમ પણ ન ચાલે. તારા અંતરની ઊંડાણની ભાવનાથી, આત્મકલ્યાણ માટેની અંતરના ઊંડાણની ભાવનાથી તું સાંભળ તો ગુરુદેવનો જે આશય છે આત્મકલ્યાણનો, એનું ઊંડાણ તારી યોગ્યતા પ્રમાણે તને કઈક સમજાશે, તને સમજાશે. કેમ કે આ એક રહસ્યભૂત વિષય રહ્યો છે કે જીવ અનંત કાળમાં અનંતવાર ધર્મ સાધન કર્યા છે, અનેક પ્રકારના જૈન દીક્ષા પણ અનેક વાર લીધી છે, આપણા શાસ્ત્રોમાં આવે છે કે તે કેટલી વાર જૈન દીક્ષા લીધી, કે તારા રજોવરણના દીક્ષામાં જે રજોવરણ પાયા રાખે ને એનો ઢગલો કરતો મેરુ પર્વત જેવડો થાય, અનંત વાર તે જૈન દીક્ષા લીધી છે. છતાં આત્મકલ્યાણ નથી થયું તો કઈક આત્મકલ્યાણ થાય એવું રહી ગયું છે, નહીતર તો મુનિ યોગ્ય નિરતિ ચાર પંચ મહાવ્રત 28 મૂળ ગુણની ક્રિયા પાડી છે, વ્રતનું પાલન કર્યું છે, અતિચાર દોષ રહિત પણ કઈક રહી ગયું છે, એના ઉપર ધ્યાન ખેંચવું છે કે જે કરવા યોગ્ય હતું એવું કઈક રહી ગયું છે. એટલે એનું ઊંડાણ ઘણું છે. આત્માની વાત કરનારા, તત્વજ્ઞાનની વાત કરનારા બધા સરખા ઊંડાણથી વાત કરે છે એવું નથી, ને બધા સરખા ઊંડાણથી ગ્રહણ કરે છે એમ પણ નથી. તળાવમાં પાણીની સપાટી ઉપરથી એક સરખી દેખાય, પણ તળાવમાં પગ મૂકીને તળાવમાં ઉતરે અને તળાવમાં હાલવા માંડે ત્યારે ખબર પડે કે કાંઠે ઊંડાણ જુદું છે અને આગળ જતા ઊંડાણ જુદું છે. સપાટી એક સરખી છે પણ ઊંડાણ એક સરખું નથી હોતું. એમ ઉપર ઉપરથી વાતો સરખી દેખાતી હોવા છતાં પણ આ વિષયનું ઊંડાણ ઘણું છે અને એ ઊંડાણમાં જીવ ગયો નથી. જઈને એને જે યથાયોગ્ય પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્ન પણ કર્યો નથી, માટે આગળ વધ્યો નથી, એટલે મોક્ષ માર્ગમાં પ્રવેશ થયો નથી. મોક્ષ માર્ગની સુંદર વ્યવસ્થા એવી છે કે એકવાર પણ જીવ જો મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે તો એને મોક્ષ થતા બહુ વાર લાગતી નથી, અલ્પકાળમાં એનો મોક્ષ થઈ જાય છે અને જન્મ મરણ એના બંધ થઈ જાય છે, જન્મ મરણનો નાશ થઈ જાય છે. મુક્ત આત્માઓને જન્મ મરણ હોતા નથી. શું કીધું? ઊંડાણથી શું કહેવું છે એ ક્યારે પકડાય કે પોતે ઊંડાણથી સમજવામાં તત્પર હોય ત્યારે. ઊંડાણથી સમજવામાં તત્પર ક્યારે હોય કે એ પ્રકારે ઊંડાણથી સમજવાની અંતર જિજ્ઞાસા તીવ્ર હોય ત્યારે. એ પ્રકારની યોગ્યતા સૌ પ્રથમ હોવી જોઈએ. ચાહે આપણને આ સાંભળવામાં 5-25 વર્ષ થયા હોય કે 5-25 દિવસ થયા હોય,
બરાબર
એની સાથે કઈ સંબંધ નથી. 25 વર્ષથી સાંભળવા વાળો જૂનો છે ને એને આ વાત કામની નથી એવું નથી. જેને ઊંડાણથી શ્રવણ ન કર્યું હોય એને ત્યાંથી શરૂઆત કરવી પડશે. તીવ્ર જિજ્ઞાસા હોવી જોઈએ, મારે આ વિષયનું ઊંડાણ પકડવું છે. એમાં શું છે, પહેલેથી એવો અભિપ્રાય હોવો જોઈએ કે ગમે તે વિષય સામે આવે એના તળિયા સુધી પહોંચી જવું છે, તાગ લઈ લેવો છે. તાગ એટલે ખબર છે ને, તાગ લઈ લેવો છે આપણે કહીએ છીએ ને, એ અભિપ્રાય પહેલેથી હોવો જોઈએ. હું તો પ્રવેશ કાળથી જે યાદ આવ્યું છે, કહું છું કે ભાઈ જૈન શાસ્ત્ર માં પ્રવેશ કર્યો પહેલો વહેલો મેં, ત્યારે એમ થયું કે આમાં તો ઘણી વાતો છે, વિજ્ઞાન છે, કર્મની અનેક વાતો છે, ન્યાયની નીતિની અનેક વાતો છે, ગુણદોષની અનેક ચર્ચાઓ છે, અનેક પ્રકારના દોષની ચર્ચા છે, અનેક પ્રકારના દોષનો નાશ કરવાના ઉપાયની ચર્ચા છે, ઘણી વાતો છે, ગમે તેટલી હોય એકવાર આપણે એનો તાગ લઈ લેવો છે, તળિયે પહોંચી જવું છે. એને તલસ્પર્શી જ્ઞાન કહે છે. કેવું કહે છે? તલસ્પર્શી જ્ઞાન કહે છે. એમ સમજણ તલસ્પર્શી હોવી જોઈએ. તળિયે ઊંડે છેલ્લે હોય છે, પછી નીચે કઈ નથી. બીજું આશય શબ્દ વાપર્યો છે ઉત્તરમાં. આશય ગ્રહણ કરીને ઊંડાણથી ઊંડાણમાં જઈને આશય ગ્રહણ કરવો. જ્ઞાની પુરુષોના વચનોમાં આશય શું છે? વચનો હજારો છે, ગ્રંથોના ગ્રંથો ભર્યા છે, ઉપદેશ ગ્રંથ ગ્રંથોમાં અનેક વિધ પ્રકારે છે. એમ હોવા છતાં પણ આશય એક પ્રકારે છે. આશયના પ્રકાર અનેક નથી. ઉપદેશ તો અનેક પ્રકારે પ્રવૃત્તિઓ છે. એનું કારણ એ છે કે ઉપદેશને ગ્રહણ કરનારા જીવોની યોગ્યતા અનેક પ્રકારની છે. એટલે કોઈને કઈ વાત લાગુ પડે છે, કોઈને કઈ વાત લાગુ પડે છે. દારૂ પીતો હોય એને એમ કે ભાઈ તું દારૂ છોડ ને, ચા કોફી અને અત્યારે અનેક જાતના પીણાઓ સારામાં સારા મળે છે. પણ ચાનું બંધાણ થઈ ગયું હોય એને શું કે ચા વગર ન હાલે તો એ તો બરાબર નહીં, એક બંધન થઈ ગયું. પીઓ ન પીઓ બીજી વાત છે, પણ બંધન બંધન ન જોઈએ. આપણે નવું નથી, આપણે મુક્ત થવું છે. એમ જુદા જુદી વ્યક્તિઓને જુદો જુદો ઉપદેશ છે. ત્યાંથી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઉપદેશનો પ્રકાર છે, પણ એ જુદા જુદી યોગ્યતાવાળા જીવને છે. એટલે ઉપદેશનો વિસ્તાર ઘણો છે. એમાં મને કયો ઉપદેશ લાગુ પડે છે એ વાત સમજવા પ્રયત્ન કરવો જોઈએ, પોતાની મેળે સમજવા પ્રયત્ન કરવો જોઈએ, અને પોતાની મેળે ન સમજાય તો પોતાથી વિશેષ સમજદાર હોય એની પાસેથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે મને શું લાગુ પડે છે. તો એ પોતાના પ્રયોજન ઉપર કાળજી રાખનાર મુમુક્ષુ છે, એને કઈ શું કરવું છે. મોટા ભાગે તો જીવને એવી અવળી પરિસ્થિતિ છે કે કોઈ પોતાનો દોષ દેખાડે એને ખોટું લાગી જાય, જાણે મારી નિંદા ન કરતા હોય એવું લાગે એને. શું ભાઈ તો તારા ઉપકારી છે, ખરેખર તો તારે વિનંતી કરવી જોઈએ કે મારી ભૂલ ને મારો દોષ મને ન પણ દેખાય તો તમે રોજ આપણે સાથે બેસનારા છીએ, મને જરૂર દેખાડજો તો હું તમારો ઉપકાર ભૂલીશ. એટલી સરળતા આવે તો જરૂર જીવ દોષથી મુકાઈ જાય, પણ એને પ્રમાણિકપણે ઈમાનદારીથી દોષથી મુક્ત થવાનો અભિપ્રાય હોવો જોઈએ. અને દોષથી મુક્ત થાય તો કલ્યાણ થાય, તો જન્મ મરણ મટે. જન્મ મરણ તો દોષના ફળે છે, દોષનું ફળ થયું એટલે થયા છે. આશય ગ્રહણ કરવો એટલે આત્મ કલ્યાણ કરવાની વાત ગ્રહણ કરવી, આત્મ કલ્યાણ કરવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરીને એ દ્રષ્ટિકોણ લાગુ કરવો, એનું નામ આશય ગ્રહણ કરવો એમ છે. અનેકવિધ ઉપદેશ હોવા છતાં પણ બધા જ ઉપદેશમાં આત્મકલ્યાણ કરાવવાનો દ્રષ્ટિકોણ જ્ઞાનીઓનો રહેલો છે, અને તે જ્ઞાનીઓ આત્મકલ્યાણ સાધતા સાધતા તે વાત કરી રહ્યા છે. અધરથી જ્ઞાનીઓ વાત કરતા નથી, પોતે આત્મકલ્યાણ સાધતા ન હોય ને આત્મકલ્યાણ સાધવાની વાત કરતા હોય એમ નથી. જેમ ઉદાર માણસ ઉદારતાની વાત કરે તો એનો રણકાર બીજી જાતનો હોય અને બીજાને અસર કરે, અપીલ કરી જાય, પણ પોતે લોભી હોય અને વાતો ઉદારતાને કરે તો એ વાતની અસર સામાન્ય નહીં થાય. પ્રશ્ન એ થાય કે સામો માણસ સાધતા સાધતા કરે છે કે વગેરે સાધતા કરે છે, આપણને કેવી રીતે ખબર પડે? અંડરટોન પકડતા આવડતો નથી, હવે શું કરવો? બીજો પ્રશ્ન, એટલે હજી અમારી તૈયારી થઈ નથી તો શું કરવું? ઠીક, બરાબર. તો કે તારા આત્મા ઉપર શું અસર થાય છે એ તો તને ખબર પડે છે કે નથી પડતી? એ કોઈ બીજાને અસર થાય છે, તારી અસરની તો તને ખબર પડે જ ને, ત્યાંથી તને સમજાઈ જશે. ક્યાંથી સમજાશે? સામાની વાત સામેથી નથી સમજવી, સામાની વાત અહીંથી સમજવી છે. મારા આત્મા ઉપર અસર પહોંચે છે કે નહીં, પણ પોતાના આત્મા ઉપર અસર કરતી હોય તો કોઈને પૂછવાની જરૂર નથી, પરીક્ષા કરવાની જરૂર નથી. હા, એનું માપ છે, થર્મોમીટર આટલું છે, એટલે એમાં મને ખબર પડતી નથી એવું કઈ આડ મારવાની જરૂર નથી. એ બીજી રીતે વિચારે છે, એ યથાર્થ રીતે નથી વિચાર કરતો, અયથાર્થ રીતે વિચારે છે. આશય ગ્રહણ કરીને શું આ વાત કૃપાળુ દેવે 679 પત્રમાં કરી છે. નાની પુરુષની વાણીમાં જે આશય હોય છે તે આશય તેવાને તેટલા જ શબ્દો કે તેથી વધારે શબ્દો કહેનાર અજ્ઞાનીને વાણીમાં તે આશય હોતો નથી, એવી વાત છે. એ વાત કરી છે એમણે, કેમ કે કોઈ જીવો નાની પુરુષની વાણી સાંભળીને ઉપદેશ કેવી રીતે આપવો એમ શીખી લે છે, અને શીખવા પ્રમાણે બીજાને ઉપદેશ પણ આપે છે, પણ પોતે આશય ગ્રહણ નહીં કરે લોભવાથી, તેની વાણીમાં આશય નથી આવતો જે આશય જ્ઞાની પુરુષની વાણીમાં આવે છે. એ વિષય ઉપર બારો બહુ સારો પ્રકાશ પાડ્યો છે 679 પત્રમાં. અહીંયા પણ આશયની વાત આવી, જુઓ અહીંયા પણ આશયની વાત આવી છે. એક તો આશય ગ્રહણ કર્યો નથી, અને આશય ગ્રહણ જો યથાર્થ રીતે થાય તો પ્રયત્ન થયા વિના માટે કોઈ એમ કે ના ના આશય તો અમે પકડ્યો છે પણ અમારો પુરુષાર્થ નથી ચાલતો, કે વાત કરતી છે આશય તને પકડવાનો નથી. આશય પકડાય એટલે અમુક પ્રમાણમાં, ઓછા વત્તા પ્રમાણમાં પુરુષાર્થ ચાલ્યા વગર કેમ કે ભાવના અને જિજ્ઞાસા છે એ તરસના ઠેકાણે છે. માણસને પાણીની તરસ લાગે, ગળું સુકાતું હોય અને પાણી પણ તૈયાર હોય અને પીવા માટે કાંઈ પ્રયત્ન જ ન કરે એમ બની શકે. ભૂખ લાગી હોય, ભાવતી ભોજન પીરસ્યું હોય અને એમ કે ના ના હવે કંઈ ખાવું નથી, પછી વાત એમ કર્યા કરે, એનો અર્થ કે એને હજી ભૂખ લાગી નથી. અને કા એમ કે આ દાળનો કલર આજ કેમ આમ છે, આમાં કંઈક હળદર વધારે પડતી પડી ગઈ કે ઓછી પડી ગઈ કંઈક, હવે મેં તારા રંગને ખાવો છે કે સ્વાદને ખાવો છે, તને ભૂખ લાગી શકે ને? ભૂખ ન લાગી હોય ત્યારે ટાયલા કરે એમ કે છે, આપણે આડી અવડી વાત કરે એમ. અહીંયા સંસારથી થાક્યો હોય, સંસારના દુઃખોથી થાક્યો હોય, પરિભ્રમણથી થાક્યો હોય અને એનાથી છોડાવવા કોઈ આવે પછી ટાયલા કરે. પહેલા તો આશય ગ્રહણ કર્યો નથી, તેથી આશય ગ્રહણ કરીને પોતાનો પુરુષાર્થ ઉપાડવો જોઈએ, ઉપડવો જોઈએ, સહેજે ઉપડવો જોઈએ, ઉપડવો જોઈએ, એમાં સહજતાનો ટોન છે અને તે ઉપડતો નથી. એટલે એને ઊંડાણથી આશય ગ્રહણ કરવાની પરિસ્થિતિમાં પોતે જિજ્ઞાસામાં જ આવ્યો નથી, ભલે ગમે એટલા વર્ષ થઈ ગયા હોય. આમાં ઊંડાણથી આશય ગ્રહણ કરવાની જિજ્ઞાસાને ભાવનામાં આવ્યો જ નથી. એટલે જે પહેલું પગથિયું છે અહીંયા પગ મૂક્યો નથી. કેવડી મોટી ભૂલ કહેવાય કે પછી વર્ષ થઈ ગયા હોય તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા ને સાંભળતા છતાં પહેલે પગથિયે પગ મૂક્યો નથી. પછી કે અમને પ્રાપ્ત થતું નથી, અમને હજી પ્રાપ્ત થતું નથી, પણ પહેલે પગથી હજી પગ મૂક્યો નથી, પ્રાપ્ત કરવું એ તો બહુ આગળની વાત છે. આવી પરિસ્થિતિ લગભગ મોટા ભાગના જીવોની સાંભળવા વાળાની હોય છે. તો જેને આ વાત સાંભળવા ન મળતી હોય એની દશા શું થાય, આ વાત સમજવા ન મળતી હોય એની સ્થિતિ શું હોય? આનંદગીજી એમ કે છે કે અંધો અંધ પડાય, દ્રવ્ય ક્રિયા રૂચિ જીવડા, ભાવ ક્રિયા રૂચિહીન, ઉપદેશક પણ એહવા, શું કરે જીવ નવીન રે ચંદ્રાનંદજી. ચંદ્રાનંદજીની સ્તુતિ કરતા કરતા આ વાત કરી છે. ખરેખર ઈમાનદારીથી આત્મકલ્યાણ કરવું હોય એટલે કે ઈમાનદારીથી સંસારથી છૂટવું હોય તો સંસારની રૂચિને પ્રીતિ ઘટે છે અને આત્મકલ્યાણની રૂચિને પ્રીતિ થાય છે. સંસારને મોક્ષ સામે સામા છે. જો ધર્મમાં ઈમાનદારી ન હોય પછી ઈમાનદારી ક્યાં રહેશે? બીજું એક છે કે કોના હાટું કરવો છે? તમે કોકના હાટું કરવો છે? કોકના હાટું કરવામાં દેખાડો કરવો હોય ને કોકના હાટું કરવો છે? જો મેં આટલું દાન દીધું, મારી તકતી લાગવી જોઈએ, દેખાડો કરવો હોય ને શું છે? તમે આટલું દાન આપો તો તકતી લગાડશો? દાન લેવા વાળો જો હા પડે તો પછી બીજી શરતો આવે, તો પછી હું કોઈ સાઈઝની તકતી મૂકવી પડશે કેમ કે મારું દાન મોટું છે. લેવા વાળો લોભી હોય કે અમે આપણે તકતીની હાથો પાડી છે તો સાઈઝ ભલે એ કેમ આપણે કરીએ, બહુ સારું એમ કરશું કે તો કે એમ નહીં. હવે હવે એમાં બીજું જે લખાણ કરવાનું છે એમાં અક્ષરની સાઈઝ હું કહું એવી અંદર હોવી જોઈએ, એમ કરશું બીજું શું થાય. લેવા જ છે પછી હું વેપાર જ કરવો છે ને શું થાય, બીજું બધું ના ના અક્ષરે એ તો ચાલે, પણ મારું નામ, મારી પત્નીનું નામ, મારા પિતાશ્રીનું નામ, મારા પુત્રનું નામ, આ બધા હું મરણ નોંધ લખે ને એમાં બધા નામ લખે, તે આનો ફલાણો ફલાણો, તે આનો ફલાણો ફલાણો, તે આનો ફલાણો ફલાણો, તેમણે ને તેમના ફલાણા ફલાણા ધર્મ પત્ની આટલું દાન આપીને આ બધું આટલું આટલું કરાવી દીધું છે, એટલું નખાય એટલું નાખે શક્ય હોય એટલું. એ વેપાર છે, દાન નથી પણ વેપાર છે. આત્મકલ્યાણમાં પણ ઈમાનદારી નથી, પોતાના આત્મકલ્યાણમાં ઈમાનદારી નથી કે બીજે ક્યાં ઈમાનદારી રાખે, ભાઈ કયો છે વિશ્વાસ કેવી રીતે આવે કે બીજે ઈમાનદારી હશે, સવાલ જ નથી. એટલે મોટો પરિગ્રહ, લોકો એમ સમજે કે આને આટલું દાન આપ્યું એટલો પરિગ્રહ ઓછો કર્યો કે નહીં, તો કે આબરુ માટે આપ્યો હોય તો એને એથી વધારે પરિગ્રહ ગ્રહણ કર્યો. આબરુ કીર્તિ એ સૌથી મોટો પરિગ્રહ છે, અને એ પરિગ્રહના ટેકેદાર આ પૈસા અને બીજી બધી ચીજો છે, કે આટલા આમ વાળો છે, આમ કુટુંબ વાળો છે, પૈસા વાળો છે, મોટરું વાળો છે, બંગલા વાળો છે, પણ સૌથી મોટો પરિગ્રહ આબરૂનો છે. અને આબરૂ જાય એવું કાંઈ થાય ત્યારે છાતી ભસાવા માંડે છે, એ ભાઈ પરિગ્રહ છૂટે છે આ તારો, આબરૂ નથી જાતી, તારો પરિગ્રહ છૂટે છે. જો તો ખરો પરિગ્રહ છૂટવાનો તને ઉદય આવ્યો, તું રાજી થા, નારાજ નહીં થા પણ તું રાજી થા. હવડું લે તો, હવડું લે તો મોક્ષ પામી જાય. સરળતા એ મોક્ષ નો ભવ્ય દરવાજો છે. આમ સૂત્ર તો એવું છે કે ક્ષમા એ મોક્ષ નો ભવ્ય દરવાજો છે, પણ ક્ષમા તો સરળતાની પેટાનું એક પરિણામ છે. જેને સરળતા હોય એને ક્ષમા આવે, અને સરળતામાં અનેક પ્રકાર છે. જે સર્વ પ્રકારે સરળ છે તે મોક્ષો મોક્ષ નો અધિકારી છે. શું કે છે અહીંયા કે આશય ગ્રહણ કરીને પોતાનો પુરુષાર્થ ઉપડવો જોઈએ, તે ઉપડતો નથી, એમ દર્શાવે છે કે આશય ગ્રહણ થયો નથી. ઊંડાણથી જે આશય ગ્રહણ થવો જોઈએ તે થયો જ નથી. આશય એટલે આત્મકલ્યાણ કેમ થાય, મારું આત્મકલ્યાણ કેમ થાય, એવી વાત ગ્રહણ થાય તો એને આશય ગ્રહણ કર્યો. કેમ કે કહેનાર પણ આત્મકલ્યાણ સાધતા સાધતા તે આશયને જાળવી રાખીને બુદ્ધિ વાત કરે છે, અનેક વાતો કરે તો પણ તે આશયને જાળવી રાખીને કરે છે. એટલે સેન્ટર પોઈન્ટ આત્મકલ્યાણનું છે, એને આશય કહેવામાં આવે છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો કે આ માર્ગ છે, તે બુદ્ધિમાં ગ્રહણ થયો પણ અંતરમાં તેનો આશય ઉતારીને આગળ જવું જોઈએ, તે જતો નથી. શું કીધું હવે? આપણે બધા બુદ્ધિજીવી માણસો છે. બુદ્ધિજીવી એટલે હું બુદ્ધિ લગાડી લગાડીને જીવીએ છીએ. આ જીવી કઈ સાધન છે ને, એમાં આપણે બુદ્ધિનો પ્રયોગ કરીએ છીએ. શરીરનો પરિશ્રમ મજૂર લોકો કરે છે એટલો નથી આપણો. બુદ્ધિનો વ્યવસાય જાજો છે આપણો. એટલે બુદ્ધિવાળા માણસો તત્વજ્ઞાનના અભ્યાસના કરનારા છે, કે અભ્યાસ કરવાનું ક્ષેત્ર છે. એમાં મોટા ભાગના માણસો 95% થી વધારે માણસો બધા બુદ્ધિવાળા હોય છે. એટલે ગુરુદેવ જે વાત કરે છે, જે માર્ગ બતાવે છે, જે ઉપાય બતાવે છે, બુદ્ધિમાં તો ગ્રહણ થયો, મોટા ભાગના ગ્રેસ્પિંગ કરે છે, બુદ્ધિમાં પકડાય છે વાત. આમ કહેવા માંગે છે, પણ અંતરમાં તેનો આશય ઉતારીને આગળ જવું જોઈએ, તે જતો નથી. સમજવું એક વાત છે, અને એ સમજણને પરિણમનમાં ઉતારવી તે બીજી વાત છે. પરિણમનમાં ઉતરે એટલે આગળ ગયો, એ બે સ્ટેજે વાત છે. એક સમજણનું સ્ટેજ છે અને એક પરિણમનનું સ્ટેજ છે. હવે પછી પછી પચાસ પચાસ વાર સુધી હેમજાજ કરે હેમજાજ કરે હેમજાજ કરે, પણ પરિણમનમાં ઉતારવાની કોઈ વાત જ ન આવે પોતાના પ્રયત્નમાં, તો ક્યાં સુધી હેમજા કરવા હેમજા કરવું છે? જ્ઞાનીઓની સૂચના એવી છે કે તું ભલે થોડું સમજ પણ ઉતારતો જા, થોડું સમજ પણ ઉતારતો જા. ઉતારવું કેવી રીતે? આ પ્રશ્ન થાય અહીંયા. કે સમજણનો પ્રયોગ કરે તો પરિણામમાં ઉતરે. સમજણનો પ્રયોગ કરે તો પરિણામમાં ઉતરે. આ જ એની રીત છે, બીજી કોઈ રીત નથી. વ્યવહારમાં શું કરીએ છીએ આપણે? કોઈ પણ કામ કરવું હોય તો એ કામને પહેલા સમજી લઈએ છીએ આપણે, બરાબર છે? એ સમજણનું સ્ટેજ કરું છું. પછી એક્ઝિક્યુટિવ સ્ટેજ આવે છે, અને એનું એક્ઝિક્યુશન આપણે ચાલુ કરીએ છીએ. આમાં પણ એમ છે, એની પ્રેક્ટિકલ સાઈડ છે. એના બદલે હમજાજ કરે હમજાજ કરે ને હમજાજ કરે. ઘણી વાર સાંભળે એટલે તો વાત તો બરાબર સમજીને ગ્રહણ થઈ જાય, પણ એથી શું છે? પછી આગળ ચાલવાનું શું? જેટલી જરૂરિયાત લાગવી જોઈએ એટલી હદે જરૂરિયાત લાગી નથી, કેમ કે રુચિ જરૂરિયાત માંથી પેદા થાય છે. જરૂરત લાગે તો પ્રયત્ન કર્યા વગર, પ્રયોગ કર્યા વગર રહી શકે જ નહીં. જરૂરત નથી લાગી, એટલે પહેલા પોતાના આત્માને પૂછવું પડે છે કે તને જરૂર છે કે નહીં. ન જરૂર હોય તો સાંભળ્યું નહીં સાંભળ્યું બધું નકામ છે, સરખું જ છે. શું લીધું છે? જે જાતની રુચિ છે તે જાતની રુચિ છે, સમજ્યું? એટલે સાંભળવા પૂરતી રુચિ છે, સાંભળીને ખુશી થાય છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ ગુરુદેવનું વ્યાખ્યાન, બહુ સરસ. પણ એથી પોતાને શું ફાયદો? માર્ગ છે એ બુદ્ધિમાં ગ્રહણ થયો, પણ અંતરમાં તેનો આશય ઉતારીને આગળ જવું જોઈએ, તે જતો નથી. આશય ગ્રહણ કરી અને પ્રયત્ન ચાલે તો અંદરમાં ઉતરે, પ્રયોગ છે અને તો આગળ વધ્યા વિના રે નહીં, ચોક્કસ આગળ વધે. અને એમને અજ્ઞાનમાં ઉભો રહે છે. અજ્ઞાન એટલે શું? એ કોઈ મોટો આવ નથી. અજ્ઞાન એટલે પરમાની જ બુદ્ધિ. પછી બધો એનો જ વિસ્તાર છે. પછી અજ્ઞાનને હજાર વાતોથી બતાવવું હોય પણ આયાની વાત, અજ્ઞાનનું મૂળિયું અહીંથી છે, પરમાની જ બુદ્ધિ. કૃપાળુદેવનો 539મો પત્ર છે. પરમાની જ બુદ્ધિથી આ જીવે સંસારમાં પરિભ્રમણ કર્યું છે અને નિજમાં નિજ બુદ્ધિ કરે તો સંસાર પરિભ્રમણનો નાશ થાય. આટલો સંક્ષેપ છે સંસાર અને મોક્ષનો. કયું પર? કે એક તો શરીર તારું પર છે, કેમ કે તું ચૈતન્ય જીવ છો, આ પરમાણુનું પિંડ છે. પછી ઘર, કુટુંબ, પરિવાર, જેને નસીબે મળેલી ચીજ ગણાય છે, મળી, આત્માને મળી નથી કોઈ આત્માને. લોકોના વ્યવહારમાં એમ કહેવાય છે, આના નસીબે આ ઘર છે, આના નસીબે આ કુટુંબ છે, આના નસીબે આ ચીજ વસ્તુ છે. માણસને કે ભાઈ નસીબમાં હોય તો ખવાય, નહીંતર ઘરમાં હોય તો પણ ખાઈ શકાય. ડાક્ટર શું કે? બિલકુલ નહીં ખવાય. ખાવું હોય તો મારું ઇન્જેક્શન ખાવ, પણ બીજું ખાવા નહીં તો હું કામની ચીજ. આ બીજું એમ કે તો એના નસીબમાં નથી. હું કહે ચીજ તો છે પણ એના નસીબમાં નથી. ખરેખર પર ચીજ છે એમાં પોતાપણું કર્યું છે, કરી રહ્યો છે, એ અજ્ઞાન છે. એ જ એને પરિભ્રમણ કરાવે છે, સંસાર પરિભ્રમણ કરાવે. તો આટલું જ છે, આટલો જ દોષ છે, એમાંથી બધા દોષ પાંગરે છે. સંસારના જેટલા દોષ છે, એક સામાન્ય ક્રોધથી માંડીને કતલખાના સુધીના જે દોષ છે, એ બધા પરમાની જ બુદ્ધિ કરવાને લઈને છે. કતલખાના વાળો શું કરવા કતલ કરે છે? જે કમાવું એટલું મારું, જેટલી કમાણી કરું એટલું મારું, અને બીજું કઈ નાના નાના મોટા દોષ કરે તો એટલા માટે જ કરે. કુટુંબ પરિવારનું પાલન પોષણ કરવાની જવાબદારી તો ખરી કે નહીં? મારા કુટુંબને કઈ બીજા તો કોઈ પાલન પોષણ કરવાનો આવે, એ તો મારે જ કરવું પડે. તારી ભૂલ થાય છે બાપુ. તારા કુટુંબના દરેક સભ્યો સૌ પોતાનો પ્રારંભ લઈને આવ્યા છે. તું એને જો પાલન પોષણ કરી દે તો એમ માનતો હોય તો તારા જેવો કોઈ મૂર્ખ નથી. હવે જો ગુરુના અને જીનેન્દ્રના વચનો ઉપર આપણને વિશ્વાસ ન હોય તો એનો ઉપદેશ સાંભળવા આપણે નકામો જ છે ને. વિશ્વાસ હોય તો સાંભળવા બેસવા કામ, વિશ્વાસ ન હોય તો સાંભળવા બેસવાનો કઈ અર્થ નથી, કેમ કે એની કોઈ અસર આપણા ઉપર નહીં થાય. વિશ્વાસ જ નથી, ક્યાંથી અસર થશે? બીજું, વિશ્વાસ કોના ઉપર આપણે મૂકીએ છીએ? થોડીક પણ સમજ હોય તો જે નિર્દોષ હોય એના ઉપર વિશ્વાસ મૂકીએ છીએ. ખોટી દાનત વાળા ઉપર કોઈ વિશ્વાસ મૂકે? વિશ્વાસ મૂક્યો હોય તો તે ઉઠી જાય. તો આપણા જે દેવગુરુ છે એ તો નિર્દોષ છે, વિતરાગ છે. આપણે અવિશ્વાસનું શું કારણ છે? અવિશ્વાસ કરવાનું શું કારણ છે? વિતરાગ દેવ નો ઉપદેશ છે, જિનેન્દ્ર નો ઉપદેશ છે, એનો કોઈ ઉપાય નથી. પછી પોતાને આત્મકલ્યાણ ન કરવું હોય તો તીર્થંકર પણ કઈ કરી શકે એમ નથી. અને એ જ દાનત થી આ જીવ સમોસરણમાં અનંતવાર જઈ આવ્યો છે. ભૂતકાળની અંદર અનંતવાર દિવ્યધ્વનિ સાંભળવા જઈ આવ્યો છે, પણ એમને કોરે કરો રહી ગયો. એનું કારણ કે પોતે વિશ્વાસ કર્યો નથી. ઓળખાણ વગર વિશ્વાસ આવે નહીં, ઓળખાણ કરી નથી, ઓળખાણ પરિચય કર્યા વિના થાય નહીં, પરિચય કર્યો નથી. એની અંદર પોતાની યોગ્યતા ની ખામી છે. પરિચય હોવા ઉપરાંત વિશેષ યોગ્યતા થી ઓળખાણ થાય, કેમ કે આમાં અંતર પરિણતિ થી ઓળખાણ થાય છે. તો અંતર પરિણતિ જે છે ત્યાં સુધી પહોંચવા માટે પોતાના જ્ઞાનની નિર્મળતા હોવી જોઈએ. મિથ્યાત્વ એટલે મિથ્યા શ્રદ્ધા દર્શન મુની મંદતા હોવી જોઈએ. એટલે 674 પત્રમાં કૃપાળુદેવીએ વાત કરી છે કે ખરી ઓળખાણ તો ત્યારે થાય છે કે તથારૂપ સત્સંગ પ્રાપ્ત થઈએ. એટલે સત્સંગ દરમિયાન પરિચય થયો, તથારૂપ એટલે પરિચય થાય એવો સત્સંગ પ્રાપ્ત થઈએ. દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈએ એટલે મોક્ષાર્થી થઈએ, મોક્ષનું જેને લક્ષ્ય ધ્યેય છે તે થઈએ. સત્સંગમાં પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈએ, આ બધી કન્ડિશન મૂકી છે. એટલે પ્રયત્નનો ત્યાં આવ્યો સ્ટેજ. અવધારણ કરવું એટલે અંદર ઉતારવું, અમલીકરણ કરવું, અંદર ઉતારવું આશયને, અને છેલ્લે એમ કીધું અંતરાત્મા વૃત્તિ થઈ. આટલી યોગ્યતા થાય તો એને ખરી ઓળખાણ થાય, અને ખરી ઓળખાણ થાય એ નિયમ છે, ડેફિનેટ તરી ગયો. પરિચય કરે છે તો બારમા પુણ્ય યોગ થયો અને બાહ્ય ક્રિયા થઈ. ચાલો અમે સાથે ને સાથે રહેશું, અમે સાથે ને સાથે રહેશું, એટલું સાથે રહેવાથી શું કામ આવે? એને પોતાને કઈ લક્ષ્ય મળ્યું છે, આત્મકલ્યાણ કરવાનું લક્ષ્ય નથી, આત્મકલ્યાણ ના લક્ષ્ય નથી પરિચય કરતો. કઈક આ લક્ષ બીજું છે, એની અંદર હેતુ કઈક બીજો છે. તીર્થંકર નું માન્યું નથી જ્ઞાની, તો શું કે બિચારા તીર્થંકર નું નથી માન્યું. આ જીવે એવો ભણનો દીકરો છે કે તીર્થંકર ને ઉડાડ્યા છે, માન્યું નથી. એટલે એ તો સ્વતંત્ર છે જીવ, કોઈ પણ જીવ માનવા નહીં માનવા માટે સ્વતંત્ર છે. અને જ્ઞાની એમ ક્યાં કે છે હું કહું એટલે તું માન, તો હું કહું એમ પ્રયોગ કરીને મારી વાતને અનુભવમાં લેવાનો પ્રયત્ન કર, અને અનુભવ કરતા તને એમ લાગે કે આ વાત બરાબર છે તો તું ગ્રહણ કરજે, નહીતર મૂકી દેજે. હું કહું માટે માન, એવું બિલકુલ આગ્રહ નથી. અહીંયા આત્મકલ્યાણ કરવાની ઈચ્છા હોવા છતાં પણ કલ્યાણ કરી શકતા નથી અને એનો પરિશ્રમ વ્યર્થ જાય છે, તેથી નિષ્કારણ કરુણાથી એમના હૃદયમાંથી કેટલીક વાતો નીકળી જાય છે. 680 પત્રમાં એક કૃપાળુદેવે વાત કરી કે ન કરી? બહુ ફિલિંગમાં આવીને પત્ર લખેલો છે. શું કહ્યું? બુદ્ધિમાં ગ્રહણ થયો પણ અંતરમાં તેનો આશય ઉતારીને આગળ જવું જોઈએ, તે જતો નથી અને એમને એમ અજ્ઞાનમાં ઉભો રહે છે. આ વ્યાખ્યાન સાંભળે, હાજી બરાબર 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 મને બરાબર લાગે છે, આપ જો છો માટે નહીં મારી બુદ્ધિ પણ બરાબર એમ નક્કી કરે છે કે આ જ વાત બરાબર છે, પણ ઘરે જઈને પાછું પોતા પણ એટલું જ કરે, આ કુટુંબ મારું, આ દુકાન મારી, ને આ બધું મારું, કઈક એમાં થાય એટલે વ્યાકુળતા. પોતાનાને પારકાની દ્રષ્ટિ કરીને જોતા શીખવું જોઈએ. જે પોતાના દુનિયાની દ્રષ્ટિએ ગણાય છે એને પારકા, અને પારકા છે જે દ્રષ્ટિએ તું પારકાને જોતો હોય એ દ્રષ્ટિ કેળવ ત્યાં ઘરે દેને, એમ વ્યાખ્યાનમાં કહેવા માંગે છે. એ તો કરવું નથી, ઘરે જઈને પ્રતિબંધ દ્રઢ કરે. અહીંયા વ્યાખ્યાન સાંભળે ઘરે જઈને પ્રતિબંધ દ્રઢ કરે, એ તો ઓલા જેવું છે, ઉપવાસ એટલો જ કરે ને ક્રોધ એવો ને વરિયા. અમારે એક વાર એવું બન્યું હતું, હું નાની ઉંમર 70 વર્ષની ઉંમર હતી, એથી ભણીને દુકાને જતો આવતો થયો હતો, તેથી તો જૈન ધર્મ આ નકોડા ઉપવાસ કરીને એવી બહુ ખબર ન હોય નાની ઉંમરમાં. એટલે અમારા ઉઘરાણે, અમારા હોલસેલ બિઝનેસ હતો પિતાજીને, રિટેલરને માલ આપીએ તો પછી ઉઘરાણે સાંજે ઉઘરાણીએ જાઉં સાયકલ લઈને. હા, એક જણા ત્યાં ગયો, એ કાંઈ વાયદા બહુ કરે, આટા બહુ ખવડાવે, પૈસા આપે પણ આપવામાં આટા ખવડાવ્યા કરે. અને હું થોડુંક કોક વાર વધારે આટા થયા હોય તો થોડુંક જરાક કડક થઈને ઉઘરાણી કરું ખરો. હા, કઈક આગ્રહ રાખ્યો છે, લીખી જાય ગયા ભાઈ, પણ એમાં તમારે ખીજાવાનું શું છે? એમાં તમે મને 4-5 દિવસથી આટા ખવડાવો છો, કાલ આવજે, 4-5 દિવસથી કાલ કરો છો, તમે તમારા આજ ન દેવા જોઈએ? એટલે એ બોલ્યા, આજ મેં ઉપવાસ કર્યો છે તને ખબર નથી, મને ગરમ કરે છે, આમ તો ગુસ્સે કરે છે મને. હું ભડકો, અમે ધંધામાં ઉપવાસ ક્યાં આવી ગયો? એને માલ લીધો છે ને એને પૈસા દેવા, એમાં વચ્ચે ઉપવાસ ક્યાં આવ્યો? હતા એક પાવા, અને આવા હોય એ તરફ પ્રકૃતિ એવી હોય તો લોહી ચડે નહીં. હા, અને હશે એવી રીતે જરા ગરમ પ્રકૃતિના. હા, એટલે એ વાત વચ્ચે લાવ્યા, ધર્મ ભૂલતા રહ્યા કે આમ કેમ કરે છે, આમ કેમ ભૂલતા છે. હવે સમજાણું કે આ પ્રકૃતિ એમને એમ રહી જાય, જેનું પોતાના ગુણદોષ ઉપર લક્ષ ન હોય એ ક્રિયા કરે, પ્રકૃતિ એમને એમ રહી જાય. એમ અહીંયા શાસ્ત્ર સાંભળે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે ને ઘરે જ્યાં મારા પણ તોડવાનું છે ત્યાં એટલું જ મજબૂત કરે. અજ્ઞાનમાં એમને ઊભો છે. શું કીધું? અજ્ઞાનમાં એમને ઊભો રહીએ છે, સમજણ કરે કે જ્ઞાન આમ હોય ને અજ્ઞાન આમ હોય, ઇમ્પ્લિમેન્ટેશનમાં ઝીરો. કાયદો વાંચી જાય વકીલ, લાગુ કરવાની વાત નહીં, એના જેવું છે. તે જાતની રૂચિ છે પણ આગળ જતો નથી. તે જાતની એટલે સાંભળવા પૂરતી રૂચિ છે, સાંભળીને રાજી થાય. આગળ હાલવાની રૂચિ નથી એટલે જરૂરિયાત એને લાગી નથી. આમ છે. ક્યારેક મારે પણ વાગવા જોઈએ ને, ગોદડું વધ્યું હોય તો ચાપ ખાઈ ના વાગે. કૃપાળુદેવે લીધું છે ને, ગોદડું વધ્યું હોય તો ચાપકો હું લાકડી એ વાગતી નથી. શ્રી ગુરુ ના ઉપદેશ ની લાકડી વાગતી નથી, પણ ધોતિયા જેવું પાતળું વસ્ત્ર વધ્યું હૂતો હોય તો એને લાકડી વાગે છે ઉપદેશ ને, એમ અસર થવી જોઈએ. દર્શન મોહ તીવ્ર હોય, મિથ્યાર્થ તીવ્ર હોય, સંસારની રુચિ તીવ્ર હોય, એને ઉપદેશની અસર થતી નથી. જેને ખરેખર આત્મકલ્યાણ કરવું હોય એને ઉપદેશની અસર તરત થાય છે. અને ઉપદેશની અસર થાય તે પાત્ર સમજવો, ઉપદેશની અસર ન થાય તો તે અપાત્ર સમજવો. ઉપદેશ સાંભળવા માટે લાયક નથી એમ. સરસ લીધું છે. 109માં સારી વાત આવી છે, ચર્ચામાં થોડું વિશેષ સારું છે.
શાંતિયાનંદ સુદામય જે પ્રાણમો પદતે વરતે જયતે, પ્રાણમો પદતે વરતે જયતે. બોલો પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો, જીનવાણી માતનો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મનો જય.